तारीख 17/5/1983, श्री परमागमसार बोल नंबर 242 અને 243 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 663.
આત્માને સંયોગ શું શું છે એ વિચારીએ તો આ શરીર પણ એને સંયોગ રૂપ છે,
બરોબર,
કે જેનો વિયોગ થવાનું નિશ્ચિત છે,
બરોબર.
ત્યારથી માંડીને શરીરનો વિયોગ થાય છે તો ભાગ્યે જ સમજાવવાની જરૂર છે કે બીજા સંયોગો, કુટુંબ, પરિવાર, મકાન, ધન, ધાન, એ સર્વનો વિયોગ થવાનો છે એ સમજાવવાની જરૂર રહેતી. બારમાં પણ ધંધામાં નુકસાન જાય તો લક્ષ્મીનો પૈસાનો વિયોગ થાય છે,
બરોબર.
કુટુંબ પરિવારમાં જેના જેના આયુષ્ય પૂર્ણ થાય, ચાહે ઓછી ઉંમર હોય કે વધારે ઉંમર હોય, આયુષ્ય પૂરા થાય એટલે તે સભ્યનો વિયોગ થાય છે. સર્વને એ અનુભવ ગોચર
છે.
એ સિવાય પણ બહારમાં અનેક ફેરફારો થાય છે. એમાં પોતાની અનુકૂળતા જ્યાં જ્યાં વિચારવામાં આવી છે, જ્યાં જ્યાં નિર્ણય કરવામાં આવી છે, તે પદાર્થોનો વિયોગ થાય છે ત્યારે જીવને દુઃખ થાય છે અને ખેદ થાય છે. આવું ખેદ અને દુઃખ એ કોઈ ઈચ્છતું નથી,
બરોબર.
પોતાને દુઃખ થાય કે પોતાને ખેદ થાય
ઈચ્છતું નથી,
એવું કોઈ ઈચ્છતું નથી,
બરોબર.
સામાન્ય રીતે એમ વિચારવામાં આવે છે કે જે તે પદાર્થોનો વિયોગ થાય તે પદાર્થોનો સંયોગ થાય તો દુઃખ ન થાય, કેમ કે વિયોગ ને દુઃખનું કારણ અને સંયોગ ને સુખનું કારણ માનવામાં આવે છે. પણ એ પ્રકારે સંયોગ પાછો ફરીને પ્રાપ્ત કરવો, વિયોગ થયેલો સંયોગ પ્રાપ્ત કરવો, તે જીવના અધિકારની વાત નથી. ભલે ઈચ્છે તો પણ એના અધિકારની વાત
નથી.
અને આ મૃત્યુવાદીનો વિયોગ એ તો અશક્ય છે,
બરોબર.
જગતમાં કોઈ પ્રાણી વીમો ઉતરાવ્યો હોય તો પૈસા આવે, પણ એનાથી જિંદગી ફરીને આવતી
નથી, બરાબર.
એ પૈસાથી જિંદગી ફરીને આવતી
નથી,
તો એ દુઃખ નહીં મટે. માણસ ઘરમાંથી ચાલ્યું જાય ને એના બદલીમાં રૂપિયા આપે તો એનાથી દુઃખ મટતો
નથી,
અને એવી રીતે દુઃખ મળતું હોય તો માણસને વેચવાના પ્રસંગો બનતા હોત,
બરોબર.
પણ એવું તો બનતું
નથી.
તો અહીંયા શ્રી ગુરુ એમ સમજાવે છે કે તને દુઃખ મટવાનો અમે ઉપાય બતાવીએ છીએ.
હા જી, બરોબર.
આવું દુઃખ કેમ મટે એનો ઉપાય અમે તને બતાવીએ છીએ, અને તે ઉપાય એ છે કે જ્ઞાન માત્રથી તને દુઃખ મટશે. જ્ઞાન માત્રથી જ, સમજણ માત્રથી તને દુઃખ મળશે. તને એમાં બીજો કોઈ પરિશ્રમ કરવાની આવશ્યકતા
નથી, બરોબર.
એમ કે છે એ અહીંયા વિષય છે. વસ્તુ ભૂલ છે 242.
હા જી,
એનો વિષય એ છે કે જીવન કાળમાં એટલે આ જિંદગીમાં જ્યારથી જન્મ થાય છે અને મૃત્યુ પર્યંતનો જે વચ્ચેનો પીરિયડ છે એને જીવનકાળ કહેવામાં આવે છે. એ જીવનકાળમાં અનેક પ્રકારના સંયોગ થાય છે. સંયોગ વિયોગ બધું નોકર્મમાં જાય છે, અંતરમાં કર્મ નો ઉદય છે.
બરોબર.
એ સંયોગ ના કાળમાં વિયોગ સાથે જ ભાવ્યો હોય.
બરોબર.
એટલે શું કે જ્યારે સંયોગ થાય ત્યારે જ એવો વિચાર સાથે હાજર હોય કે આ સંયોગની મીઠાશ ભાવવા જેવી નથી, કેમ કે આનો વિયોગ થવાનો છે ને. કાં તો એની હયાતીમાં એનો વિયોગ થાય ને કાં તો પોતે અહીંથી ચાલ્યો જાય ને એનો વિયોગ થાય.
બરોબર.
સંયોગના કાળમાં વિયોગ ભાવે એ કઈ પ્રસંગ ને ઉચિત છે? કઈ માણસ એમ કહે ને કે ભાઈ લગ્ન ના ટાણે મરસ્યા ન ગવાય,
ન ગવાય. બરોબર.
લગ્ન થતા હોય ત્યારે શોક ના પ્રસંગ ના ગીત ન ગવાય, હર્ષના પ્રસંગ ના ગીત
ગવાય.
એ લૌકિક માં એવું બને છે, પણ એ દુઃખ નું કારણ છે. ઠીક. પોતે પોતાના આત્મામાં અનંત ગુણ ના પરિવાર સાથે
અનંત ગુણ ના પરિવાર
વસેલો છે, એનું ભાન કરવું કે મારામાં કેવળ જ્ઞાન આદિ અનંત શક્તિઓ છે, એ શક્તિઓની કેળવણી, એ શક્તિઓનો વિકાસ હું સમ્યક પ્રકારે કરું, તો એને એના નિવાસસ્થાનથી તો ક્યારે દૂર જવાનો સવાલ નથી. આત્માના ગુણો છે એ સંયોગી તત્વ નથી. શરીર, મકાન, કુટુંબ, પરિવાર એ બધી સંયોગી ચીજ છે,
સંયોગી,
કે જેનો વિયોગ નિશ્ચિત છે.
બરોબર.
સ્વીકારે કે ન સ્વીકારે, માને કે ન માને, ગણે કે અવગણે, પણ એનો વિયોગ નિશ્ચિત છે ને.
છે. બરાબર.
પણ કે છે એને સંયોગ કાળે યાદ ન કરવો, કેમ કે વિયોગ ગમતો નથી. સંયોગ કાળે વિયોગ ને યાદ કરે તો ગમતો નથી, કેમ કે એની મીઠાશ ને એમાં દખલ પહોંચે છે. જે સંયોગ ની મીઠાશ વેદે છે, રૂપિયા આવ્યા, મકાન આવ્યું, કુટુંબ પરિવારમાં નવા નવા સભ્યો આવ્યા, દીકરાનો જન્મ થાય, સારા વેવાય વેવલા મળે, પણ લગ્ન કરે ને રાજી રાજી
મીઠાશ,
એ જે રાજીપો ને મીઠાશ છે એ એના સંયોગ ના કાળે વિયોગ ની વાત
ન હોય.
ગુરુદેવ શ્રી કહેતા કે બાળક જન્મે છે, એની માતા એને ગોદમાં લે છે, જન્મ્યા પછી એને ગોદમાં લે છે, ત્યારે તે પુત્રાદીનો સંયોગ થયો એમ કહેવાય છે. પણ એ બાળકને એ માતાનો સંયોગ થયો અને માતાની ગોદમાં એ ગયું, એ પહેલા જે વિયોગની ગોદમાં ગયેલું છે. માતાની ગોદમાં ગયા પહેલા જ એ વિયોગની ગોદમાં ગયેલું છે, કેમ કે આયુષ લિમિટેડ, એનો મર્યાદિત કાળનો આયુષ લઈને આવેલો જીવ છે. કોઈ પણ પર્યાયમાં, ચારે ગતિમાં, દેવ થાય, મનુષ્ય થાય, ઢોર, પશુ, પક્ષી, તિર્યંશ થાય કે નારકીમાં જાય, એનો મુદત નક્કી થયેલી હોય છે. આગળના ભાવમાં એ મુદત નક્કી થાય છે, પછી એનો અમલ થાય છે, એ તો એનો નિર્ણય થઈ ગયા પછી થાય છે.
બરોબર.
આવતા ભવનું આયુષ અહીંયા નિશ્ચિત થાય છે, પછી મરણ થાય છે, પછી આયુષ ભોગવવાનો અમલ શરૂ થાય છે.
બરોબર.
તો કહે છે કે એ સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે, એટલે પૂર્વ કર્મ અનુસાર સંયોગ થયો, શરીરનો સંયોગ થયો, પૈસાનો સંયોગ થયો, મકાનનો સંયોગ થયો, ત્યારે એના હરખને નહીં વેદતા એમ કહે છે.
બરોબર.
એના હરખને નહીં વેદતા એના વિયોગનું જ્ઞાન સાથે
રાખવું,
ભાન સાથે રાખવું.
બરાબર.
નહીતર હરખ વેદા વિના રહેશે
નહીં.
સંયોગ ઈષ્ટ સંયોગ થાય અને હરખ કોને ન થાય એમ કહે છે કે એ હરખ ન થાય એ જ્ઞાનીને ન થાય.
બરોબર.
સામાન્ય જગતના પામર પ્રાણીઓને તો હરખ થાય છે, પણ જ્ઞાનીઓને એવો હરખ થતો નથી. તેથી વિયોગના કાળમાં તે દુઃખી પણ થતા નથી. આમ હરખમાં છલકાતા નથી તો આમ દુઃખી પણ થતા
નથી. બરાબર.
અને જે છલકાય છે એ દુઃખી થયા વિના રહી શકતા નથી. નિવારણ અહીંથી છે. તો પછી કોઈ એમ કે આ તો એવી ટર્મ એવી કન્ડિશન તમે મૂકો છો કે તમે હરખ ન ભોગવો તો તમને દુઃખ ભોગવવાનું ન મળે, એટલે દુઃખ ન ભોગવવા માટે અત્યારથી અમારે અમારા સુખનો ભોગ દેવો. આ આકરી શરત છે કે સુખનો પ્રસંગ હોય ને સુખનો અનુભવ, સુખનો અનુભવ ન કરવો, કેમ કે નહીતર દુઃખનો અનુભવ અનિવાર્ય થઈ પડશે. આ કઈ જાતની વાત છે? પણ અહિયાં તો એમ કે છે કે ભાઈ તારે આખરમાં સુખ જોઈએ છે, દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છીએ, એવી તારી શરત છે. જીવ શું શરત મૂકે છે?
સુખ જોઈએ છે.
કે મારે જરા શબ્દ
જીવ સુખ જોઈએ છે. સુખ જોઈએ છે.
સુખ જોઈએ છીએ ને દુઃખ નથી જોઈતું એ અમારી શરત છે. અહીંયા ગુરુદેવ શ્રીના વચનમાં એ વાત છે કે તું સંયોગનું સુખ ભોગવીશ તો તને વિયોગનું દુઃખ ઉત્પન્ન થયા વિના નહીં રહે.
બરોબર.
તેથી દુઃખ ન ભોગવવું હોય તો સંયોગના સુખનો ત્યાં તારે ભોગ દેવો પડશે. તને સંયોગના કારણે જે ઉપજતું સુખ છે એ સુખ થી પણ તને સારું સુંદર સુખ મળે એવો આ ઉપાય છે.
બરોબર.
સંયોગનું સુખ તો આકુલતા વાળું છે, કેમ કે એમાં બીજા કાર્યો કરવાની ઉપાધિ સાથે સાથે હોય છે.
બરોબર.
અનેક પ્રસંગો ઘરે હરખના આવે છે, પછી એનો થાક લાગે છે. એ શું બતાવે છે કે શારીરિક પરિશ્રમ કોઈએ કર્યો હોય કે માનસિક પરિશ્રમ કર્યો હોય, માનસિક પરિશ્રમની સાથે પણ શારીરિક પરિશ્રમ તો કરવો જ પડે છે. કોઈનું સ્વાસ્થ્ય શારીરિક પરિશ્રમ કરે એવું ન હોય તો એ માનસિક પરિશ્રમ પોતાના ધણીપણાને કારણે ઉપાધિ ઊભી કરે છે, અથવા ઉપાધિ સહિત એ પ્રસંગમાંથી પસાર થાય છે, ત્યારે એને પ્રસંગ પૂરો થયા પછી હાશ થાય છે કે હાંસ બધું હેમ ખેમ પાર થઈ ગયો. ઘરે દીકરીના લગ્ન હતા અને જાન આવી હતી ને મોટા મોટા માણસો જાનમાં આવ્યા હતા, પણ સારું થયું કે કઈ અઘટિત બનાવ બીજો
નહીં,
બધું હેમ ખેમ પાર
પડ્યો.
એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એને ટેન્શન બહુ જો રહે છે,
બરોબર
રહે
છે ને,
શારીરિક પરિશ્રમ ન કર્યો. એનો અર્થ એ છે કે હરખના પ્રસંગમાં પણ અન્ય કાર્યોની ઉપાધિ અને આકુલતા હરખમાં એ ગૌણ કરે છે, એટલે તે કાળે એને ખ્યાલ નથી આવતો, પણ પાછળથી અનુભવ થાય છે કે હાંસ હવે નિરાંત થઈ. એટલે ખરેખર હરખના પ્રસંગમાં કલ્પેલું સુખ ઉપાધિ અને આકુલતા સહિતનું હતું એમ ન્યાયથી અને વિચારથી સમજી શકાય છે. અહીંયા જ્ઞાની એવા સુખમાં લઈ જવા માંગે છે કે એને ઉપાધિનું સુખ નહીં પણ નિરુપાધિક સુખ મળે.
નિરુપાધિક, વાહ, બહુ સરસ.
અને એ સુખ ક્ષણિક પ્રસંગ પૂરતું નહીં પણ શરૂ થાય ત્યારથી અનંત કાળ પર્યંત આ જીવનમાં, અને જીવન બદલ્યા પછી બીજા ભવમાં જાય તો પણ એને ચાલુ રહે, અને ભવિષ્યના અનંત કાળ પર્યંત ચાલુ રહે. શાશ્વત એવો જે જીવાત્મા, એ જ્યાં સુધી શાશ્વત રહે ત્યાં સુધી એને એના સુખનો કોઈ સવાલ ઊભો ન થાય, એવા શાશ્વત મૂળ સાચા સુખનો અહીંયા ઉપાય છે.
વાહ વાહ, સાચા સુખ.
અને એમાં સંયોગના કાળે સંયોગની મીઠાશનું સુખ ન ભોગવે, ન લીએ, તો પણ એને એ કાળે એને આત્માની શાંતિનું સુખ ઉત્પન્ન થઈને એ સુખ ભોગવવાનું મળે. એટલે કે એના સુખનો ભોગ નથી લેવાતો પણ એની ઉપાધિનો ભોગ લેવાય છે.
ઉપાધિનો ભોગ લેવો સારો,
અને એની સામે શાંતિ મળે છે, એવો આ ઉપાય છે.
બહુ સરસ.
તેથી આ ઉપાય અને આ માર્ગને સુંદર માર્ગ કહેવામાં
આવે છે. વાહ વાહ વાહ,
નજીક જવાનું બનશે.
બરોબર.
એટલે બહુ સરસ વાત લીધી છે અહીંયા કે જે જીવોએ, જે આત્માઓએ જીવન કાળ દરમિયાન સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે, સંયોગ થવાના કાળમાં જ એને એના વિયોગનું ભાન રાખ્યું છે કે આ સંયોગ પણ એકવાર છૂટવાનો છે, તેથી એ સંયોગ મને અનુકૂળતાઓનો થયો તો પણ એના હરખમાં મારે છલકાવા જેવું
નથી,
નહીતર વિયોગમાં દુખી એનું એક્શનનું રિએક્શન આવ્યા વિના
રહેશે નહીં.
રહેશે નહીં,
બરોબર.
એ વિજ્ઞાનનો નિયમ છે, સાયન્સનો આ નિયમ છે. એક્શન એન્ડ રિએક્શન આર
ઇક્વલ એન્ડ ઓપોઝિટ.
ઓપોઝિટ, આવો એક નિયમ છે, વિજ્ઞાનનો આ નિયમ છે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ
ઓપોઝિટ.
ઓપોઝિટ,
બરાબર.
જ્યારે કોઈ સંયોગના સુખનું એક્શન કરે છે, એ એક્શન એટલે કાર્ય છે, ત્યારે એને વિયોગના દુઃખને નિવારી ન શકે એવી પરિસ્થિતિ છે.
બરોબર.
એ દુઃખને નિવારવા માટે એને આત્મશાંતિ અને આત્મિક સુખ ઉત્પન્ન કરીને સંયોગના કૃત્રિમ સુખને નહીં ભોગવવાનો અહીંયા શિખામણ આપવામાં આવે છે.
બહુ સરસ.
આટલી વાત. સુખ બે જાતના, ઠીક. ચાલો,
હાજી.
દુનિયા આખી ને સુખનો પ્રોબ્લેમ છે,
સુખ જોઈએ છે અમારે,
છે કે નહીં,
છે ને, સુખ જ જોઈએ છે.
તો અહીંયા એમ કહે છે, આ વિજ્ઞાન છે,
આમ
ધર્મ કહેવાય છે, પણ ધર્મ લોકો એમ સમજ્યા છે કે રૂઢિ રિવાજ તે ધર્મ છે. જૈન ધર્મ નું એ સ્વરૂપ
નથી,
રૂઢિ રિવાજ રૂપ જૈન ધર્મ નું
સ્વરૂપ નથી.
જૈન ધર્મ તો આત્મા એટલે ચૈતન્ય પદાર્થ અને જળ એટલે અચેતન પદાર્થ, એ બંનેનું વિજ્ઞાન છે, અને બંનેની અવસ્થાઓ એક્શન અરસપરસમાં એકબીજાને એકબીજા ઉપર શું અસર કરતા છે અને શું અસર કરતા નથી એના ગુણધર્મોનું એ વિજ્ઞાન છે, સાયન્સ છે.
બરોબર.
તો અહીંયા એમ કહે છે કે સુખ છે એ જીવની એક અવસ્થા છે, સુખ અને દુઃખ એ જીવની અવસ્થા છે અને જીવ એને ભોગવે છે.
બરાબર.
તો દુઃખને તો જગતનો કોઈ પ્રાણી ઈચ્છતો નથી, આ નિર્વિવાદ વિષય છે.
બરોબર.
સુખને સર્વ પ્રાણીઓ ઈચ્છે છે એ પણ નિર્વિવાદ વિષય છે. તો અહીંયા ચર્ચા એટલી છે કે સુખની જાતિ કેટલી, તો સુખની મુખ્ય બે જાતિ છે, એક કૃત્રિમ જાતિ છે અને એક અકૃત્રિમ જાતિ છે. એ અહીંયા જૈન ધર્મના વિજ્ઞાનનો વિષય છે.
બરોબર.
જે સંયોગના આધારે જે સુખ ભોગવવામાં આવે છે, સંયોગના લક્ષ્ય, સંયોગના નિમિત્તે, સંયોગના કારણે, અનુકૂળતાઓના કારણે, અનુકૂળ સંયોગોના કારણે જે સુખ ભોગવવામાં આવે છે એને કૃત્રિમ સુખ કહ્યું છે.
બરોબર.
અને કોઈ પણ જાતના સંયોગ વિના આત્મામાંથી ઉત્પન્ન થતું જે આત્માનું સુખ ભોગવવાનો એક પ્રકાર છે એને અકૃત્રિમ અથવા શાશ્વત અથવા સહજ કુદરતી સુખ કહેવામાં આવે છે. તો અહીંયા જે વિષય છે, પ્રસ્તુત વિષય છે, એમાં એમ કહે છે કે સંયોગના કાળમાં ઉત્પન્ન થતું જે કૃત્રિમ સુખ છે એ સુખ કૃત્રિમ, એ સુખ તને દુઃખનું, ભવિષ્યના દુઃખનું અત્યારે જ કારણ ઊભું થાય
છે.
એક બીજો પ્રેક્ટિકલ વિષય આમાં વિચારવાનો છે કે જ્યારે કોઈ પણ પદાર્થના વિયોગના કાળે દુઃખ થાય, પછી એ ગમે તે પ્રકારનો વિયોગ હોય, એ વિયોગના કાળે દુઃખ થાય તો એ આ દ્રષ્ટિએ વિચારે તો એને સીધું સમજાય કે આ દુઃખ કેમ થયું, જરાક અંદર તપાસવાનો વિષય
તપાસીએ
તો એને સ્પષ્ટ ખ્યાલ આવશે કે આ પદાર્થના સંયોગ વખતે જેટલી મીઠાશ,
બરોબર, મીઠાશ,
જેટલું સુખનો અનુભવ કર્યો હતો એનું આ રિએક્શન આવ્યું
છે.
બરોબર. એ સમજી શકાય એવો વિષય.
બરોબર.
એટલે અહીંયા ગુરુદેવ શ્રી એ સમજાવે છે કે જેણે જીવનકાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે, સાથે જ્ઞાન કર્યું છે એમની પણ ભાવ્યો છે એ વિષય, કેમ કે સંયોગને અનુકૂળતાની ભાવનાથી જીવ ભાવે છે તો એને સંયોગના કાળમાં વિયોગને ભાવવો જોઈએ.
ભાવવો, ભાવના,
એને ભાવના પ્રધાનતાથી વિષયને સમજવો જોઈએ.
વાહ વાહ વાહ.
જેમ સંયોગ આવે ત્યારે અનુકૂળતાની ભાવનાઓ અંદર લાગણીઓ ઉત્પન્ન થાય છે, ભાવના છે, લાગણી, ફિલિંગ્સ છે, એવું જ અહીંયા એ જ કાળમાં વિયોગનો ભાવના ઉત્પન્ન થાય તો એને કૃત્રિમ સુખ એ વખતે ઉત્પન્ન થાય. એની ત્યાં જ્ઞાનની દશા એકદમ સ્થિર અને ખુલ્લી રહી જાય. જ્ઞાન તો ત્યારે એનું ગડબડ વાળું થાય છે કે કાંઈ અનુકૂળતાના રાગના પ્રવાહમાં ખેંચાઈ જાય છે ને કા પ્રતિકૂળતાના દ્વેષના પ્રવાહમાં એ ખેંચાઈ જાય છે, ત્યારે એની બુદ્ધિમાં જ્ઞાનમાં ગડબડ થાય છે. પણ જો એ અનુકૂળતાના સુખના કારણમાં વિયોગને ભાવતા જ્ઞાનને સ્થિર રાખે તો એને અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે, તેથી વિયોગ થતા થતી વખતે તેના વિયોગના કાળે એને ખેદ નહીં થાય.
બરોબર.
તેના વિયોગના કાળે એને ખેદ
નહીં થાય.
વેપારનો દાખલો વિચારવા જેવો છે કે માલ ખરીદીએ છીએ એની સામે રૂપિયાનું પેમેન્ટ કરવું પડે છે, ત્યારે એ પૈસાનો તિજોરીમાંથી વિયોગ થાય છે, બેંક બેલેન્સમાંથી વિયોગ થાય છે, પણ દુઃખ નથી થતું. થાય છે
નહીં?
હે,
દુઃખ નથી થતો.
માલ આવ્યો ત્યારે હરખ થયો હતો, વિનુભાઈ એક સિંહ નો ખટારો લીધો, રાજી રાજી થઈ ગયા, ઠેકડા મારવા
માંડ્યા.
હે કે નહીં? ખબર છે કે આ માલ આવ્યો છે એની સામે સાંજે એનું પેમેન્ટ કરવાનું
છે,
ન તો આવતી વખતે હરખ છે માલનું, ને ન તો પૈસા જાય ત્યારે એનું દુઃખ છે. એનું કારણ શું છે? આ તો રોજિંદા કે એ સંયોગના કાળે પૈસાના વિયોગનો ખ્યાલ છે,
ખ્યાલ છે,
અને ઇક્વલ એમાઉન્ટ છે.
બરોબર.
જો એને પૈસાની ટર્મમાં વિચારવામાં આવે તો એની એમાઉન્ટ સરખી છે. એમ અહીંયા જે અનુકૂળતાનો સંયોગ થાય છે એના પુણ્યના પરિણામ તે પહેલા ખર્ચા છે.
બરોબર.
શું
પુણ્યના પરિણામ?
એ પુણ્ય બાંધ્યું છે ને,
બાંધ્યું છે,
એ કમાણી છે એની. એટલે એ જે માલ આવ્યો છે એ કઈ મફત આવ્યો
નથી. બરોબર. એમ જ છે,
એમ છે. અને માલ જાય છે ત્યારે પણ એ મફત ગયો નથી, એને એના એ અંગેના પરિણામ એને પહેલેથી નિશ્ચિતપણે
બાંધ્યા છે.
એટલે કે સંયોગ ને વિયોગ થાય એવા જ પ્રકારના એ પુણ્યના મર્યાદિત પરિણામ હતા, એટલે એમાં હરખશોક નો કોઈ પ્રસંગ નથી.
બરોબર.
હરખશોક નું કોઈ કારણ
નથી.
એમ આગળ પાછળના જે વસ્તુ વિષયક વિજ્ઞાનના જેટલા પાસા છે એ વિચારીને જો જીવન જીવવામાં આવે તો રોજિંદા જીવનમાં પણ નહીં ધારેલી શાંતિ રહી શકે છે.
બરોબર.
અને અનેક પ્રકારની ઉપાધિઓનું જે દુઃખ છે એ દુઃખથી ઉપાધિના સંયોગ વિયોગના કાળમાં પણ એ દુઃખથી મુક્ત રહી શકે છે.
બરોબર.
ખરેખર તો ધર્મ એ રૂઢિ અને રિવાજનો વિષય નથી, એ અંધશ્રદ્ધાનો એ વિષય નથી, પણ શાંતિથી જીવન કેમ જીવી શકાય એનું એ વિજ્ઞાન છે, અને સુખની પ્રાપ્તિ માટે એ સમજવું જરૂરી છે.
વાહ, બહુ સરસ.
શાંતિમય જેને જીવન જીવવું હોય એને એ વિજ્ઞાન સમજવું, એ વિષય સમજવો, અને એ પ્રકારે એ જીવનનું ઘડતર કરવું એ જરૂરી છે અને આવશ્યક છે. જ્યાં સુધી એવી જરૂરત સમજાતી નથી ત્યાં સુધી આ વિષયનો યોગ્ય પ્રકારે પુરુષાર્થ અથવા પ્રયત્ન થઈ શકતો પણ નથી.
બરોબર.
જે લોકો રૂઢિગતપણે આવે છે આ ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં,
બરોબર,
પછી ભલે સોનગઢ જાય કે ભલે પછી ગમે ત્યાં જાય, પોતાને માનેલું હોય ત્યાં જાય, પણ જ્યાં સુધી એ સમજણ પૂર્વક આ વિષયમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી એને સુખ દુઃખની સમસ્યા છે એ પ્રોબ્લેમ એનો હલ થતો
નથી. બરોબર.
એટલે અહીંયા એ લીધું છે કે તેને તેના વિયોગના કાળે ખેદ નહીં થાય,
ખેદ
નહીં થાય એટલે દુઃખ નહીં થાય.
બરોબર.
એ દુઃખ મટાડવા માટેની આ વાત છે.
બરોબર.
દુઃખ મટાડવાની જેને જરૂરત લાગે એને એનો અહીંયા પ્રયત્ન કરવા યોગ્ય છે, એટલી વાત છે.
સંયોગ ને વિયોગ બંને વખતે અલૌકિક સુખ તમે તો,
સંયોગ વખતે પણ આ કૃત્રિમ સુખ નો ભોગ લેવાશે એનું શું આ સવાલ થાય છે?
અલૌકિક સુખ મળે એ મોટો ખરેખર,
કેમ કે એ શાંતિ અને એ સુખ નો ખ્યાલ નથી, સમજણ નથી,
સમજણ નથી,
તેથી એને એમ થાય કે આ સુખ કેમ મૂકી દેવું, અત્યારે જે સુખ ભોગવાય છે એ સુખ કેમ છોડી દેવું, અથવા એ સાચું સુખ નથી. તેથી સંયોગના કાળે કૃત્રિમ સુખ ને નહીં ભોગવતા આત્મિક સુખ ને ભોગવવાનો માર્ગ અને ઉપાય પ્રાપ્ત કરવો
જોઈએ,
મેળવવો
જોઈએ.
બરાબર છે, પણ કાલ છે, કાલે તું છો કે નહીં? જો કાલ તે ન દીઠી હોય તો તું શા માટે આજે કમાય? સલામત તો પગડિયા, પણ એમ નથી કરતો, કાલની વ્યવસ્થા પણ આજે વિચારે છે. 25-50 વર્ષનું આયુષ છે એટલું વિચાર નથી કરતો, પણ દીકરાનો વિચાર કરે છે ને દીકરાના દીકરાને એના દીકરાનો વિચાર કરે છે કે મકાન બાંધો તો 200-500 વર્ષ સુધી હલે નહીં એવો પાયો નાખો.
બરોબર,
પાયો નાખવું એમ નહીં, એની ઈંટ એક હલવી જોઈએ. અભિપ્રાય આમ છે, પાય પછી કાલે ગમે તે, અભિપ્રાય તો આવો પડ્યો
છે.
એનો અર્થ શું છે કે એ કાલનો વિચાર કરે છે, પણ અજ્ઞાન ને કારણે એ પોતાની જાતનો વિચાર કરતો નથી. સંયોગોનો જેટલો એ વિચાર કરે છે એટલો એ જીવ પોતાની જાતનો વિચાર કરતો નથી. એટલે એને જ્ઞાનીઓએ એના એનામાં બુદ્ધિ અને જ્ઞાન હોવા છતાં એને અજ્ઞાન એવું નામ આપ્યું છે. તો એ પણ એક જાતનું જ્ઞાન, પણ વિપરીત જ્ઞાનને, ઊંધા જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. 242 સંયોગમાં એક દેહ નો પણ સંયોગ છે, એટલે એ વિષય એની અંદર સંકલિત છે.
બરોબર,
કે દેહ તો તને છોડશે જ, પણ તું દેહ ને દ્રષ્ટિમાં છોડ એની
છે.
આ તો સુરવીર ના ખેલ છે,
બહુ સરસ છે.
ટૂંકી વાત લખી છે, વાત ટૂંકી આવી છે, પણ વિષય છે ઘણો ગંભીર છે. સામાન્ય રીતે માણસ મૃત્યુનો વિચાર કરવા પણ તૈયાર નથી. આ જગતમાં કોઈ માણસ મૃત્યુને સંભાળવા તૈયાર નથી.
બહુ ડર લાગે,
સંભાળવા તૈયાર નથી, એવો એ બહુ દુઃખદાયક વિષય છે.
હાજી,
સર્વ જીવોને
દુઃખદાયક વિષય છે.
દેહનો ત્યાગ, દેહનું છોડવું ભલે તે અનિવાર્ય છે એમ જાણે છે, તો પણ એને એ સંભાળવા પણ તૈયાર
નથી.
ત્યારે તો છાતીના પાટિયા પહેલેથી ભીસાવા
લાગે. બરોબર, એમ જ થાય
છે કે નહીં?
બરોબર,
તો કહે છે કે ભાઈ આ એક એવો માર્ગ છે, આ એક એવો ઉપાય છે કે મૃત્યુ સામે દેખાય તો પણ તું હસતા હસતા એ પ્રસંગને વધાવી લે એવી શાંતિ તને જતું જાળવી શકે
શકે. વાહ વાહ,
એવો આ વિષય છે.
બહુ સરસ,
એવો આ જબરજસ્ત વિષય છે.
વાહ,
એની કિંમત બીજી કોઈ રીતે થઈ શકે
નહીં. બરોબર,
જેના ખ્યાલ માત્ર થી ને જેના સાંભળણ માત્ર થી જીવ દુખી દુખી થાય.
બરોબર,
અને એ વિચાર થી પણ દૂર થવા ચાહે તો એ પ્રસંગ ની નજીક જવા કોણ ચાહે?
કોણ ચાહે?
હે,
બરોબર, કોઈ ચાહે નહીં,
કોઈ ચાહે નહીં. એનો ઉપાય પણ મહાપુરુષોએ
દર્શાવ્યો
છે. એટલે એની કિંમત બહુ મોટી છે.
બરોબર,
એની કિંમત હોતી છે. એનું કારણ છે કે આવા અનિવાર્ય પ્રસંગોને પણ દુઃખ સાથે નહીં પણ સુખ સાથે એમાંથી પસાર થઈ શકાય એવી પરિસ્થિતિ થઈ શકવા યોગ્ય છે. એટલે એનો આ ઉપાય અમારે એનો છે કે દેહ તો તને છોડશે, શરીર તો એક કાળે જરૂર છૂટવાનું
છે,
અને એના ચિહ્નો જેમ જેમ સમય જાય છે તેમ તેમ બહાર આવતા જાય
છે.
હવે કે નહીં
આવી ગયા બરાબર
40, 45, 50 થાય એટલે વાળ એનો રંગ બદલવા
લાગે છે. નિશાની આપે
કોઈને તો નાની ઉંમર થી થાય છે, 40, 45, 50 વટાવે એટલે શરૂઆત થઈ જાય છે. ત્યાર પછી શરીરના ફેરફારો રસાયણ ભસ્મો ખાતા હોય એને પણ
બરોબર એમ જ છે.
સોનું ખાતા હોય એને સોનાની ભસ્મ છે, ધરતીની ભસ્મ, પરવાળાની ભસ્મ, સોનાની ભસ્મ,
હાજી
સહસ્ત્રપુટી અગ્રક ભસ્મ
બધું ખાઈએ
તો પણ એ શરીરના ફેરફારો, શરીરમાં શિથિલતા થવી, ચામડી ઉપર કરચલી આવવી એ આવ્યા વિના રહી શકશે
નહીં. બરાબર
એ સિગ્નલ છે બધા.
હાજી
જીવ મૃત્યુની નજીક જઈ રહ્યો છે એના એ બધા
સિગ્નલ છે.
ગાડી આવે છે. ચેત તારે ચેતવું હોય તો
ચેતી જા. વાહ,
એ વિષય છે
ગુરુદેવ ચેતાવે
કે દેહ તો તને છોડશે, તારે ભલે શરીર ન છોડવું હોય, તને એમ થાય કે હું આ શરીરમાં કાયમ રહું, અને બધા પ્રાણીની એવી જ ઈચ્છા હોય છે. પછી વિષ્ટાનો કીડો થાય તો પણ એ શરીર છોડવા માંગતો
નથી.
ત્યાંથી માંડીને રાજા મહારાજા શ્રીમંતથી માંડીને કોઈ પણ અવસ્થામાં કોઈને શરીર છોડવું નથી. તો પણ કહે છે કે શરીર તો તને છોડશે, આ તમારે રોજ વંચાય છે. એના ક્રમમાં
ચાલુ ક્રમમાં જ છે ભાઈ.
41 પૂરું થયો.
હાજી
242-43 એના ક્રમમાં છે.
હાજી પણ બરોબર વિષય આવી ગયો.
વિષય તો બધો પરમાર્થ આ સંગ્રહ જેવો છે.
હાજી
એક એક વિષય ગુરુદેવ શ્રીના શ્રીમુખથી નીકળેલા વચનો છે, અને ઘણી અમૂલ્ય વાતો એ કરતા ગયા
છે. વાહ, અમૂલ્ય વાત
કહે છે કે દેહ તો તમે છોડશે જ, પણ તું દેહને દ્રષ્ટિમાં છોડ ત્યારે નહીં છૂટે. આપઘાત કરવા માંગીશ તો આયુષ પૂરું નહીં થાય,
નહીં છૂટે
તો દેહ છૂટશે
નહીં.
એવા પ્રસંગો બિના છે ભાઈ, કે માણસ ઝેર ખાય, માકડ મારવાની બીજી ત્રીજી દવા પી લે છે ને.
હાજી
જો આયુષ બળ હોય એટલે આયુષ હોય એને
હોય,
તો હોજરી એવી તાકાત વાળી હોય
વોમિટ કરાવી નાખે, બહાર ફેંકી દે,
ઉલટી થઈ જાય સીધી
બરોબર,
અંદર થી ઉલાળીને બહાર ફેંકે,
ફેંકી દે
ઝેર ને ઉલાળીને
બહાર ફેંકી દે,
બહાર ફેંકી દે
બરાબર,
મરે નહીં
બરાબર.
થોડીક અશાતા વેદે એ તો એને અશાતા વેદવાનો તે કાળ છે, એટલે ઝેર પીધું છે, પણ એમ મૃત્યુ ન થાય. એટલે દેહ રાખો રહેતો નથી, છોડ્યો છૂટતો નથી. દરેક સંયોગ નું એવું છે. આ તો શરીર સંયોગ ની વાત છે, પણ તમામ સંયોગો લાવ્યા લવાતા નથી અને કાઢ્યા જાતા નથી. આમ છે શ્રીમદ રાજચંદ્રજી એમના જીવન કાળ દરમિયાન એમ લખે છે, નાની ઉંમર થી એ આ વિષયની અંદર એમનો પ્રવેશ હતો, આત્માના તત્વજ્ઞાન ના વિષયમાં એમનો પ્રવેશ હતો. સુખ શું ને દુઃખ શું એનું તાત્વિક જ્ઞાન એમને હતું. ત્યારે એમ વિચારે છે કે સુખ માટે તો કોઈ સંયોગો વધારવાની મારે જરૂર નથી, મને આત્મામાંથી આત્મિક શાંતિ અને આત્મિક સુખ તો મળે છે, અને એ કેળવણી મારા આત્માની મેં કરેલી છે, અને તેથી કરીને બીજી ઉપાધિ વરીને સંયોગ વધારીને એ સુખ મેળવવાની મારે કોઈ જરૂરિયાત
નથી. બરોબર.
તેથી એ બાજુમાં એમનો કોઈ એવો સક્રિય પ્રયત્ન ન હતો. નિષ્ક્રિય પૂર્વકર્મ ના ઉદયને લઈને એમના કાર્યો નિષ્ક્રિયપણે ચાલતા, ઉદાસ ભાવે ચાલતા હતા. અને સંયોગમાં વેપાર વગેરેની વૃદ્ધિ થતી હતી, પૈસા વધતા જતા હતા.
બરોબર.
ફોરેન સુધીનો વેપાર એમની પેઢી એ જમાનામાં કરતી હતી, 100 વર્ષ પહેલા. જેથી આટલા સાધનો નહોતા. પરદેશ સાથેનો એમનો વેપાર હતો. ત્યારે એમને પોતાના વિશે એક નોંધ લખી છે, આમ તો કાવ્ય રૂપે છે. એમાં એમ લખ્યું કે આ વેપાર આદિ વ્યવસાય વધારવાની ઈચ્છા નથી, છતાં પણ એક રંચ માત્ર એ પ્રવૃત્તિ ઘટતી નથી, એ પ્રસંગ ઘટતો નથી ને વધતો જાય છે. એવું જ કોઈ પૂર્વકર્મ છે. અહીંયા તો એટલો પોઈન્ટ છે.
બરોબર. પૂર્વકર્મ
કે ઈચ્છે તો વધે ને ન ઈચ્છે તો ન વધે એવું પણ નથી.
ઠીક. બરોબર.
ઈચ્છા નહોતી ને વધતું હતું. અને ઘણા ઈચ્છા રાખે ને જાવા મારે તો પણ ન વધે. એનું શું કારણ છે? એ પૂર્વકર્મનું કારણ છે.
બરોબર.
એમાં વર્તમાન પ્રયત્ન તો નિમિત્ત માત્ર છે, કોઈ પ્રયત્નથી નુકસાન જાય તો એ પ્રયત્ન ખોટનું નિમિત્ત ગણાય છે, લાભ થાય તો લાભનું નિમિત્ત ગણાય છે.
બરોબર.
બને છે પૂર્વકર્મના ઉદય પ્રમાણે.
ઉદય પ્રમાણે.
અહીંયા એમ કહેવું છે કે શરીરનો જે સંયોગ છે આ જીવને, એનો વિયોગ નિશ્ચિત છે. અને એ કઈ સમજાવવાની એના માટે દલીલ ને આર્ગ્યુમેન્ટ્સ આપવાની જરૂર છે
નહીં.
સર્વ સામાન્ય બધાને અનુભવ ગોચર છે. કેમ કે 12 મહિનામાં તો 1-2-4 પ્રસંગ તો
બને.
અંતિમ સંસ્કાર કોઈના ને કોઈના કરવા જવાનો પરિસ્થિતિ ઊભી દરેકને થાય થાય ને.
બરોબર.
એટલે એ પરિસ્થિતિ અનિવાર્ય છે. એમાં જે દુઃખ થાય છે, દુઃખને જો છોડવું હોય, દુઃખને મટાડવું હોય, પછી સ્વજનના મૃત્યુનો કાળ હોય કે પોતાના મૃત્યુનો કાળ
હોય,
પણ એ દુઃખને મટાડવું હોય તો દ્રષ્ટિમાંથી શરીરને છોડી દેવું જોઈએ. એમ કહે છે. શું અહીંયા ઉપદેશ છે?
દ્રષ્ટિમાંથી
કે દ્રષ્ટિમાંથી દેહને છોડવો જોઈએ. જ્યારે દેહ છે ત્યારે પણ. આટલી વાત છે.
હા જી, બહુ સરસ.
શરીરનો સંયોગ ઉપસ્થિત છે, હાજર છે
અત્યારે,
ત્યારે એને એની દ્રષ્ટિ છોડી દેવી
જોઈએ.
એમ કેવું છે?
હા જી.
આ વિષય થોડો વિશેષ ગંભીર અને ઊંડો છે.
હા જી.
દ્રષ્ટિમાંથી દેહને છોડવો એટલે
શું?
એમ કેવું છે?
હા જી.
કે દ્રષ્ટિમાંથી દેહને છોડવો એટલે દેહ તે હું છું એવી દેહાત્મ બુદ્ધિ છોડવી.
છોડવી.
જ્ઞાનથી લઈએ એટલે સમજાય.
હા જી.
દ્રષ્ટિનો વિષય સૂક્ષ્મ છે ને.
હા જી.
એટલે એને દ્રષ્ટિના વિષયને પણ શાસ્ત્રકારોએ, એટલે કે આ વિજ્ઞાનના જે કુશળ એક્સપર્ટ જ્ઞાતા જાણકાર છે એવા શાસ્ત્રજ્ઞોએ આ વિષયને જ્ઞાનની પ્રધાનતાથી સમજાવ્યો છે.
હા જી.
કે દેહાત્મ બુદ્ધિ, દેહ તે હું છું એવી શરીરમાં જે આત્મબુદ્ધિ છે એ આત્મબુદ્ધિ છોડી દેવી.
છોડી દેવી.
સમજાવવાની ભાગ્ય જરૂર છે કે બીજા સંયોગોમાં આત્મબુદ્ધિ કરવી
નહીં
એ સમજાવવાની જરૂર રહેતી
નથી. દેહમાંથી શરૂઆત કરવી ખલાસ થઈ.
જો શરીરમાં આત્મબુદ્ધિ કરવાનો નિષેધ છે, મનાઈ છે, તો પછી બીજા સંયોગોમાં આત્મબુદ્ધિ કરવી એ વાત તો કોઈ કાળે ન કરવી જોઈએ એમ સમજાવવાની જરૂર રહેતી
નથી. આવી જ ગયો અંદર.
હા
જી.
આત્મબુદ્ધિ એટલે શું? કે શરીરની શાતામાં હરખાવું નહીં ને શરીરની અશાતામાં ખેદાવું
નહીં. બરાબર.
એક વાત તો શરીરની સાતામાં તો કઈ બહુ હરખ નથી થતો, સામાન્ય રીતે તંદુરસ્તી સારી હોય, વજન જોઈતું પૂરતું હોય શરીરનું, ઓવરવેઇટ પણ ન હોય ને અંડરવેઇટ પણ ન હોય, દુબળો ન હોય ને જાડો ન હોય, તો એને એમ લાગે કે ચિત્ત પ્રસન્ન રહે છે, શરીરમાં રોગ નથી અને શરીરની તંદુરસ્તી સારી છે, એટલે મન પણ પ્રસન્ન રહે છે. તો કાંઈ બીજો તો કાંઈ હરખ કરવાનો સવાલ રહેતો નથી. પણ જ્યારે શરીરની અશાતા ઊભી થાય છે ત્યારે તો એનું દુઃખ ઉત્પન્ન થયા વિના રહેતો
નથી,
અને એ દુઃખ ને તો મટાડવાનો પ્રયત્ન થાય થાય ને
થાય
જ, એનું શું કરવું,
ઘણી દવા કરીએ.
જો રોગના કાળમાં દુઃખ મટાડવા માટે એનો ઉપાય કરવાની દોડાદોડી તે કઈ પ્રયત્ન કરવો પડે છે, એ એટલું દુઃખ રોગના કાળમાં થાય તો મરણના કાળમાં કેટલા ગણું થાય, ઘણું દુઃખ થાય એ તો આપોઆપ સમજી શકાય એવું છે. તો એ દુઃખ કેમ મટાડવું, કે દેહાત્મ બુદ્ધિ મટે તો દુઃખ મટે
મટે,
આ તો સિદ્ધાંત થયો
બરોબર.
શરીર મટે હું છું એવી આત્મબુદ્ધિ મટે તો એને દ્રષ્ટિમાંથી દેહની દ્રષ્ટિ છૂટી અને આત્માની દ્રષ્ટિ
થાય બરોબર.
આ તો એક સાઈડની નેગેટિવ વાત છે.
હાજી,
કે શરીરમાંથી દ્રષ્ટિ છોડ એટલે બુદ્ધિ આત્મબુદ્ધિ છોડ, એ તો નેગેટિવ વાત છે
બરોબર.
એનું પોઝિટિવ પાર્ટ પાછું એવું છે કે આત્મામાં આત્મબુદ્ધિ કર, એ અહીંયા અનર્પિત છે.
અનર્પિત બરાબર.
એક વાતમાં બીજી વાત ગર્ભિત રીતે રહેલી હોય છે કે આમાંથી એ નીકળે છે કે શરીરમાંથી આત્મબુદ્ધિ છોડ, એનો અર્થ એ છે કે આત્મામાં આત્મબુદ્ધિ તો
કર. વાહ વાહ વાહ,
એ વાત છે
બરોબર.
એટલે એમ છે કે જો આત્મામાં આત્મબુદ્ધિ કરવામાં આવે તો શરીરમાંથી આત્મબુદ્ધિ છૂટે
છૂટે.
બહુ લાઇટલી હળવાશથી વાત લઈએ,
બહુ સરસ બહુ સરસ
શકાય એટલે બને એટલા શબ્દ પ્રયોગ પણ
હાજી
લઈએ છીએ, અને એકદમ ઊંચા લેવલ માં તો કોઈ જ્ઞાન ને નહીં લેતા
બરોબર,
હળવી શૈલી લઈએ છીએ. આત્મામાં આત્મબુદ્ધિ કરવી એટલે આત્મા સ્વરૂપે પોતે જીવ સ્વરૂપે છે
પોતે
છે એમ માનવું છે.
વાહ.
જે શરીરમાં આત્મબુદ્ધિની કલ્પના થઈ છે એ કલ્પનાને છોડી દેવી છે
બરોબર. શરીર તો મારું છે ને કલ્પના તમે કહો,
મારું હોય તો કાયમ સાથે રહેવું
જોઈએ.
જો શરીર આ જીવનું હોય, ભલે કહેવાય છે કે તમારા જીવનું આ શરીર ને મારા જીવનું આ શરીર, આના જીવનું આ શરીર એમ કહેવાય છે, પણ એ તો શરીર શરીર વચ્ચેનો તફાવત બતાવવા માટેની વાત છે
બરોબર. ખરેખર
પણ ખરેખર કોઈ જીવનું કોઈ શરીર નથી
નથી બરોબર.
કોઈ જીવનું કોઈ શરીર કેમ નથી,
કેમ નથી,
કે જીવ એક ચૈતન્ય પદાર્થ છે, શરીર છે એ અનેક રજકોણોના સંયોગનો બનેલો એક સમૂહ સંયોગી પદાર્થ છે
બરોબર,
જેને શરીર એવું નામ દેવામાં આવે છે. પણ ઘણા રજકોણોનો એ સમૂહ છે, રોજ એમાં પ્રતિક્ષણ અનેક રજકોણોનું આવાગમન થાય છે.
હાજી,
નવા રજકણો એમાં ચોંટે છે ને જૂના રજકણો કેટલાક રજકણો એમાંથી છૂટા પડે
છે,
આ મળમૂત્રથી છૂટા પડે છે, પસીનાથી છૂટા પડે છે, અનેક પ્રકારે દુબળો થાય છે, જાડા થાય છે, અનેક પ્રકારના રજકણોનું ભળવું અને રજકણોનું જાવું શરીરમાં કાયમ થયા જ કરે છે.
હાજી,
આત્મામાં એક રજકણ ચોંટતો નથી, ભળતો નથી કે કોઈ રજકણ એમાંથી જતો નથી, કેમ કે એ રજકણ વાળું તત્વ નથી, પદાર્થ છે, ચૈતન્ય પદાર્થ છે, અખંડ અભેદ પદાર્થ છે, એમાંથી આવવું જવું કઈ થતું
નથી.
વળી એ બંને જુદી જુદી જાતના પદાર્થો છે, ચૈતન્ય પદાર્થની જાત ચેતના રૂપ જુદી છે, જેમાં જ્ઞાન બુદ્ધિ સુખ વગેરે
અનંત ગુણ
અનેક પ્રકારના ભાવો અનુભવ ગોચર થાય છે, સુખ દુઃખની લાગણી બુદ્ધિ જ્ઞાન વગેરે અનુભવ ગોચર થાય છે, અને એ રજકણની અંદર જળ રજકણની અંદર એનો અનુભવ થતો
નથી.
જળને સુખ નથી, જળને દુઃખ નથી, જળને જ્ઞાન નથી,
જ્ઞાન નથી.
તેથી કોઈ જીવનું જળ નથી ને જળનો કોઈ જીવ નથી,
જીવ નથી, બરોબર એમ જ છે.
એ વિજ્ઞાન અનુસાર આ જીવનો આ દેહ નથી, એ વિજ્ઞાન અનુસાર આ જીવનો
આ દેહ નથી, બરાબર. અત્યારે
અને હોય તો એનો એ હોય તો એનાથી છૂટો પડે
નહીં, સાબિત થાય, બરોબર.
રજકણ બધા મિખાઈ જાય છે, એની રાખ થાય છે, ને સરવાળે હવામાં ઉડી જાય છે, રાખે પાછી રહેતી નથી. નહીતર તો સ્મશાનમાં એટલા ઢગલા થયા હોય કે અત્યારે એ ડુંગરા ઉપર ચડવાની કોઈ પરિસ્થિતિ રહે
નહીં, બરોબર.
એ બધું મિખાઈ જાય છે. એનો અર્થ એ છે કે તું તારી જાતને ઓળખ, આત્મામાં આત્મબુદ્ધિ કરવા માટે એનો સરવાળો અહીંયા આવે છે કે તું તારી જાતને ઓળખ.
આત્મા દેખાતો નથી,
દેખાય એટલું જો તમે માનતા હો તો તમે તમારા વાસાને ન માનતા હો. તમારો વાસો દેખાય છે?
નથી દેખાતો.
પીઠ ક્યાં દેખાય છે?
પીઠ છે,
છે કે નહીં?
છે ને, દેખાતા નથી.
મને ત્રણ પેઢીએ, ચોથી પેઢીએ ફરાણા મારા પિતાશ્રી દાદાજી હતા એ વાતને તમે કેમ સ્વીકારો છો?
સ્વીકારીએ છીએ તો, એ સ્વીકારીએ છીએ.
જેટલું દેખાય એટલું સ્વીકાર માનો. આ જગત માં ખરેખર છે
નહીં,
ન્યાય સંપન્ન જેટલી વાત હોય અને અનુભવ થી સિદ્ધ થતી સત્ય થતી હોય તો એને સ્વીકારવી જોઈએ,
બરાબર. એમ જ
આત્મા જળ પદાર્થ ની જેમ આંખ થી ભલે ન દેખાતો હોય તો હવા ક્યાં આંખ થી દેખાય છે? પંખો ચાલે છે, ઠંડી નો સ્પર્શ થાય છે, ગરમી નો દૂર કરવામાં આવે છે, સમજીને પંખો ચલાવીએ છીએ, હવા આંખથી નથી દેખાતી. પણ એ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શના જ્ઞાન માં એ આવે છે,
આવે છે.
એટલે કે જ્ઞાન માં આવે તેના અસ્તિત્વ ને સ્વીકારવું જોઈએ,
બરાબર.
હવા જ્ઞાન માં આવે તેના અસ્તિત્વ ને સ્વીકારવામાં આવે છે કે નહીં?
આવે છે.
અનેક વાયરલેસ સાધનો અત્યારે ઇલેક્ટ્રોનિક્સ ના થયા છે, તો વિજ્ઞાનીઓ એમ કહે છે કે હવા જે વાતાવરણની અંદર જે કાંઈ સચવાઈ રહે છે એને પકડી શકાય છે, જે કાંઈ અવસ્થાઓ જળની ઊભી થાય છે વાતાવરણમાં એને પણ કેન્દ્રિત કરીને એને મૂર્ત રૂપે જોઈ શકાય છે. આજુ આપણે જોઈએ છીએ કે નહીં, સાંભળીએ છીએ, જોઈએ છીએ, બે રીતે એને રેડિયા થી સાંભળીએ છીએ, ટેલિવિઝન થી જોઈએ છીએ. સ્વીકાર્યું કે ના સ્વીકાર્યું એના અસ્તિત્વને સ્વીકારવું પડે છે,
બરોબર.
ભલે કરોડો માઇલ દૂર હોય તો પણ એના અસ્તિત્વને
સ્વીકારવું જોઈએ,
સ્વીકારવું પડે છે. તો અહીંયા એમ કહે છે કે તને તારા જ્ઞાનનો અનુભવ થાય છે,
થાય છે.
એવા જ્ઞાન સ્વભાવી જીવ નામના પદાર્થને તું નથી સ્વીકારતો એ વાત પણ તારી પૂરેપૂરી સાચી નથી. તું એને પણ સ્વીકારે છો કે નથી સ્વીકારતો?
હે
કે ભાઈ, આ શરીરમાં જીવ હોય ત્યાં સુધી બધા ખેલ સાચા છે અને પછી બધા ખેલ
ખોટા છે.
હે, એ જીવના અસ્તિત્વને સ્વીકાર્યું કે નહીં?
સ્વીકાર્યું.
મૃત્યુ થાય છે, દેહ નો આકાર પડેલો રહે છે, ભાઈ સાહેબ નથી એમ કહેવામાં
આવે છે. જીવ ગયો, જીવ ગયો,
એ તો ગયો ભાઈ. પણ આ પીડું છે ને, હજી 2 મિનિટ પહેલા તો હાલતા ચાલતા હતા, બોલતા હતા, વાત કરતા હતા, બગાવું આવ્યું છે હજી તો, કે બગાવું આવ્યું ને ગયા એમ કે છે. એનો અર્થ કે એના અસ્તિત્વને સ્વીકારવામાં
આવે છે,
આવે છે. અહીંયા તો એટલી જ વાત છે કે એનું અસ્તિત્વ જે સ્વરૂપે છે એ સ્વરૂપે એને સ્વીકારવાની જરૂર છે. ધીરુભાઈ, જીવના અસ્તિત્વને નથી સ્વીકારતા જગતના જીવો?
સ્વીકારે છે.
બધા પ્રાણીઓ સ્વીકારે છે. જીવના અસ્તિત્વને બધા સ્વીકારે છે, એની ગેરહાજરી થતા એની એના દેહની અંતિમ ક્રિયા બધા બરાબર વ્યવસ્થિત રીતે જે તે પ્રકારે કરે છે
બરાબર,
એટલે એના અસ્તિત્વને નથી સ્વીકારતા એમ નથી, પણ એનું અસ્તિત્વ જે સ્વરૂપે છે એ સ્વરૂપમાં ભૂલ હોવાથી શરીરમાં આત્મબુદ્ધિની કલ્પના થાય છે, એ તમામ દુઃખના મૂળનું ઉત્પાદક કારણ છે એમ અહીંયા કહેવા માંગે
છે. બરોબર,
અહીંયા જે આ ભૂલની અંદર જે શાસ્ત્રમાં કહેવા માંગે છે એટલી જ વાત કહેવા માંગે છે કે જીવને તો બધા સ્વીકારે જ છે, અને તેથી તો એમ કહે છે કે કોઈ જીવને દુઃખ ન દેવું, બધા જીવ સુખી થાઓ,
સુખી થાઓ,
એ બધી વાત જીવને સ્વીકાર્યા વગર છે. અગવડ સગવડ પણ એ બહાર જળમાં કરે છે, પોતાને જળ સમાન સ્વીકાર્યો હોવાથી એ સુખ દુઃખ ની વ્યવસ્થા પણ જળમાં કરે છે, અને સુખ દુઃખ ની વ્યવસ્થા એ જીવમાં વિચારતો
નથી.
સ્વરૂપે
ભગવાન,
સ્વરૂપે તો એ જીવ છે. એ શાસ્ત્રકાર એમ કહે છે, જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક જીવ સરખા છે,
સરખા
જાતિએ દરેક જીવ સરખા છે. સરખા છે એટલે કેવા છે,
કેવા છે
કે જેવા સિદ્ધ પરમાત્મા છે એવા છે એમ કહે છે.
અહીં ચાકરો લગાવ્યો, સર્વ જીવ છે સિદ્ધ સમ, બહાર આવતા એન્ટ્રન્સ માં છે.
જે ગુરુદેવ શ્રી,
હા જી,
ખાસ શાસ્ત્ર 19 વખત વાંચ્યું, બીજા અનેક શાસ્ત્રો વાંચ્યા, સુવિચાર નામનું શાસ્ત્ર
હા જી
19 વખત વાંચ્યું, એના પ્રારંભની ગાથામાં એ વાત છે.
હા જી,
પ્રારંભમાં વાત છે કે હું કેનાર, મારા આત્માનું મૂળ સ્વરૂપ સિદ્ધ સમાન છે.
છે, વાહ વાહ.
અને જે કોઈ જીવો આ વાત સાંભળે છે કે નથી સાંભળતા, એ બધાનું મૂળ સ્વરૂપ તો સિદ્ધ સમાન છે.
વાહ રે વાહ.
સાંભળે એને એનો ખ્યાલ આવશે, નહીં સાંભળે એનો ખ્યાલ
નહીં આવે. છે તો બધા ભગવાન,
છે તો બધા
ભગવાન, ભગવાન.
સાંભળે તો સાંભળે, તેથી એના સ્વરૂપમાં કોઈ ફેર પડતો
નથી. વાહ વાહ.
તેથી એમના પ્રવચનમાં મુખ્યપણે એ વાત કહેવામાં આવતી કે બધા આત્માઓ ભગવાન સમાન છે.
છે
અવસ્થા બધાની સંસારી હોવા છતાં મૂળ સ્વરૂપ ભગવાન સમાન છે,
છે
એ એમના પ્રવચનનો મુખ્ય ધ્વનિ હતો.
વાહ વાહ, બહુ સરસ.
અને તેથી એક પ્રવચનમાં, સર્વ પ્રવચનમાં, પ્રત્યેક પ્રવચનમાં એ આત્માને ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા એમ કહીને સંબોધન કરતા.
વાહ વાહ,
એમની મુખ્ય શૈલી હતી.
હાજી,
અહીંયા એમ કહ્યું કે જો કોઈ જીવ આત્મામાં આત્મબુદ્ધિ કરે અને દેહમાંથી આત્મબુદ્ધિ છોડે, એટલે દેહની દ્રષ્ટિ છોડે, તો એની બલિહારી છે,
છે
એટલે એને ધન્યવાદ આપ્યા છે.
વાહ,
એ આત્માનો મોક્ષ થઈ જશે, અવશરીરી પણ એ સિદ્ધ દશા એને પ્રાપ્ત થશે. એનું મૂળ કારણ દેહાત્મબુદ્ધિ છૂટી આત્મામાં આત્મબુદ્ધિ થઈ, આત્મજ્ઞાન થયું, આત્મદર્શન થયું, તો એને મોક્ષનું બીજ ત્યાં વાવ્યું, એને અવશ્ય મોક્ષ થશે એમ ગણીને એની બલિહારી છે, ધન્યવાદ છે એમ કહેવામાં
આવે છે.
સાથે સાથે એમ કહ્યું કે આ તો સુરવીરના ખેલ છે.
વાહ વાહ,
એટલે કે જગતમાં કૃત્રિમ સુખની લાલચ કોક જ જીવ છોડી શકે છે, પાંચ ઇન્દ્રિયના વિષયો પાસે પામર થઈને સુખની યાચના અને સુખની પામર વૃત્તિ જગતના તમામ જીવો એને આધીન થઈને પરિણમે છે, એમાંથી છૂટનાર કોક સુરવીર પુરુષ હોય છે એ સુખને પણ તિલાંજલિ દેનાર, એ સુખને પણ સુખ નહીં ગણીને એનાથી દૂર થઈને આત્મિક સુખમાં પરિણમનાર કોઈ વિરલ પુરુષ હોય છે, વિરલ આત્મા હોય છે એમ ગણીને એને સુરવીરનું કાર્ય ગણવામાં આવ્યું છે. એ સુરવીરના ખેલ છે એમ કહેવામાં આવે છે. આ વિષય તો ઘણો ગંભીર વિષય છે, મિનિટોમાં પૂરો થાય એવો
નથી. બહુ સરસ
વિષય, ઘણું ઊંડું તત્વજ્ઞાન આ વિષયમાં રહ્યું છે. અત્યારે તો અહીંયા સમય પૂરો થાય છે, એટલે
બરોબર
કાલે વિશેષ આ વિષય પર
દેવાધિદેવ